તારીખ 12/6/1997 શ્રી સમયસર ગાથા 320 જયસેનાચાર્ય દેવની ટીકા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 206
શુદ્ધ જ્ઞાન અધિકાર છે એમાં 320 ની ગાથા છે શુદ્ધ જ્ઞાન કયો કે આત્મા કયો એકનું જ્ઞાન કહો કે શુદ્ધ જ્ઞાન કહો કે આત્મા કહો એક જ વાત છે એનું સ્વરૂપ કેવું છે એ આ અધિકારમાં દર્શાવ્યું છે એ દર્શાવતા આ ગાથા કહે છે નેત્રનું દ્રષ્ટાંત આપ્યું છે ગાથામાં નેત્ર એટલે આંખ ચક્ષુ જ્ઞાન છે એ આંખ જેવું કામ કરે છે આંખ શું કરે તો માત્ર જોવે એથી આગળ કઈ ન કરી શકે જોવામાં જેવું દેખાય તેવું હોય તેવું દેખાય પણ આમ કરવું તેમ કરવું એના કાર્યક્ષેત્રની બહારની વાત છે એવી રીતે આત્મા જ્ઞાન ચક્ષુ છે જ્ઞાન નેત્ર છે માત્ર જાણે છે પછી જાણીને કઈ કામ કરવું ઉથલ પાથલ કરવું એ જ્ઞાનના ક્ષેત્રની બહારની વાત છે એ વાત પ્રેક્ટિકલ સાઈડ થી લેતા તમામ પ્રકારની આકુલતા અને અસમાધાન નાશ પામી જાય અભાવ પામી જાય અભાવ થઈ જાય એવો વિષય છે પ્રેક્ટિકલ સાઈડ થી એટલે શું કે હું જ્ઞાન છું જાણવા સિવાય કરી શું કરશું કોણ હું આત્મા છું એટલે હું જ્ઞાન છું માત્ર જ્ઞાન હોવાથી હું કરી શું શકું જાણવા સિવાય કરી શકતો નથી મારું કાર્યક્ષેત્ર છે ને મારો અધિકાર છે ને બસ જો એ રીતે કોઈ પણ ઉદય પ્રસંગમાં પોતાને માત્ર જ્ઞાન તરીકે સંભાળે અને પોતાની મર્યાદા એને લક્ષમાં આવે એટલે અસમાધાન નાશ પામે આકુલતાનો અભાવ થઈ જાય આ ઇન્સ્ટન્ટ રિલીફ તત્કાળ ફાયદો થાય એવી વાત છે ઓળખીને અનુભવ કરવો તે છે આ સૌથી પહેલી ફરજ છે પોતાના આત્માને ઓળખે એમાં પોતાનું સ્વરૂપ નિશ્ચય થાય પોતાના સ્થાનનો નિશ્ચય થાય સ્વરૂપનો નિશ્ચય થાય ત્યાર પછી કર્તવ્ય અકર્તવ્ય ફરજ અને વગર ફરજનું ભાન થાય કોઈ પણ માણસને પોતાના સ્થાનનો નિશ્ચય થયા વિના એના કર્તવ્યનો નિશ્ચય થાય એવું બનતું નથી હું તો બરાબર છે ને એટલે પહેલું શું પોતાનું સ્વરૂપ નિશ્ચય કરવો તે આ સૌ છે એ પેલા મારી ફરજ ને મારો ફલાણો મારો ઢીકણો એ તો અનંતવાર થી એમ અનંતકાળ થી એમ કરતો આવ્યો છું હવે અત્યારે કઈ નવું કરતો નથી અને ગમે એટલી ફરજ બજાવ તો એ પરિભ્રમણના રસ્તાની ફરજો છે તેની છે રખડવાની વાતો છે ગુરુદેવના શબ્દોમાં કહીએ તો શેની વાતો છે નાની બેન ના લગ્ન હતા સગીબહેનને. પોતે ઘરમાં કુટુંબમાં કરતા હરતા ના સ્થાને હતા. પિતા શ્રી વૃદ્ધુમરના હતા. બે ભાઈમાં પોતે મોટા ભાઈ હતા, બહુ બુદ્ધિશાળી હતા અને આબરૂ કીર્તિ પણ સારી થઈ ગઈ હતી એ દિવસોમાં. મુંબઈમાં પીઢીઓ છે, બહુ સારું કમાય છે અને આમનો તો મુંબઈમાં ધંધાઓ ચાલે છે. ભવાણી આમાં નાના ગામડામાં શું કહે, એ લોકોનો તો મુંબઈમાં ધંધાઓ ચાલે છે. પણ સગી બહેનના લગ્નમાં મોટો ભાઈ ન આવે તો કેવા તર્ક વિતર્ક થાય, તમે કેમ કીધું? એ નક્કી કઈક વાંધો પડ્યો લાગે છે. નહીતર હું ભાઈ જેવો ભાઈ બહેનને પહેરાવા ન આવે એમ કેમ? નવી જમાનામાં અત્યારે તો ભાઈઓ બહેનોમાં બધા છોકરા ઉડાંગ ઉટાંગ હોય છે એવા કોઈ નહોતા. પીઢ હતા, વિચારક હતા, બહુ સારી છાપ હતી. વિચારવાનું પુરુષ કરું છું, ધરાર નહોતા એવા. લખે છે, માફી પત્ર લખે છે કે આટલા પોસ્ટકાર્ડ મળ્યા, આટલા તાર મળ્યા, તે ટોટલી ફોન નહોતા, કપાલ નહોતા. તેમ છતાં વિતરાગના માર્ગ ઉપર ટકી રહેવા માટે આવી શકતા નથી. ભાગીદારોને બધાને બહુ અસંતોષ રહેતો હતો કે આમનું ધંધામાં ધ્યાન નથી. એટલા બધા પાવરફુલ અને એટલા બધા બુદ્ધિશાળી માણસ છે કે જો ધંધામાં ધ્યાન આપે ને તો બહુ ધંધો સારો થાય ને બહુ કમાઈએ આપણે, પણ આપણું ધ્યાન દેતા નથી. ત્યાં એક ક્લેશ તો થતો હતો, પણ પોતે કેટલીક મર્યાદામાં મજૂરી કરી લેતા હતા, મજૂરી જેવું કામ પણ કરી લેતા હતા. તો વડીઓ લાભ થાય, ચાલો ખરે કામ તો હાલ નથી કરતા એવું કઈ નથી, એમને એમ ચાલતો હતો. પણ કહેવામાં મતલબ મારો શું છે કે ફરજને નહોતા સમજતા એવા કાંઈ ના સમજ નહોતા. કુટુંબ ફરજને એ નહોતા સમજતા એવા કોઈ ના સમજ નહોતા. છતાં સહજપણે પોતાના પરિણામ કઈ બાજુ કામ કરે છે, પ્રવૃત્તિમાં પણ સહજપણે અને નિવૃત્તિમાં પણ સહજપણે કેવી રીતે પોતાનું જીવન જીવતા હતા. અને એમ છતાં ને એમ કરતા કોઈને દુઃખનું પણ કારણ લાગતા હતા, કોઈને સુખનું પણ કારણ લાગતા હતા, કોઈને લાભનું પણ કારણ લાગતા હતા, કોઈને નુકસાનનું પણ કારણ લાગતા હતા. એવું બધું બનતું હતું, નહોતું બનતું એવું કઈ નહોતું. કેમ કે સંસારમાં તો બધું એવી જ પરિસ્થિતિ થાય જ તે બધાને માટે. ત્યાં બીજી અપેક્ષા રાખવી નકામી છે, ચૂલામાં રાખ જ હોય, બીજું કાંઈ ત્યાં હીરાની ખાંડ ચૂલામાંથી ન નીકળે. એમને પણ એવું જ બનતું હતું, બધું અમને કાગળોમાં સ્પષ્ટ સમજાયેલી વાતોમાં બહાર આવ્યું છે. છતાં પણ એમણે જોયું કે સહેજ પરિણામ ચાલે, સ્વરૂપને સંભાળીને બેસવું છે, સહેજ પરિણામ ચાલે એ રીતે ચાલવું છે, અને એમ ચાલતા જે થવું હોય તે ભલે થાય. એમ જ હોય. બીજાની લાગણીઓનો વિચાર આવે છે, આમાં શું થાય છે? પછી પેઢીની અંદર ભાગીદારના જીવો હોય કે ઘરની અંદર કુટુંબના સભ્યો હોય, વાત તો શું આવે છે કે ભાઈ આપણા આ પ્રકારના વર્તનથી સામાને શું થશે? મૂળ જે વાત છે એ આટલી જ છે, એ ક્યાં સુધી છે કે પોતાને એના પ્રત્યેનો પ્રતિબંધ છે ત્યાં સુધી છે. જો પ્રતિબંધ નથી તો સહજપણે ઉપેક્ષા ભાવ રહી જાય છે. કૃત્રિમતાથી ઉપેક્ષા નથી કરતા, સહજપણે ઉપેક્ષા ભાવ રહી જાય છે. પછી જે પરિણામ આવવું હોય તે આવે, એમને પોતાને ખાતરી છે, ખ્યાલ છે કે હું મારી જાતથી નિર્દોષ છું. કોઈ ઈરાદાપૂર્વક મેં એમને ડૂબીવા નથી, ડૂબવાના ઈરાદાથી ડૂબવા નથી, છતાં એ દુહાય છે એનો ખ્યાલ છે તો હું માફી માંગી લઉં છું. મારી સ્થિતિ એવી છે કે મારા પરિણામ ચાલતા નથી, અને મોક્ષ માર્ગ પર મારા પરિણામ સહજ ઉદાસીનતાને ભજતા ભજતા ચાલી રહ્યા છે. એવી જે મારી અંતરંગ સ્થિતિ છે એ સ્થિતિને આપ સમજશો તો જરૂર મને માફ કરશો, અને એ સ્થિતિને નહીં સમજો તો તમને માફી આપવાનું મન નહીં થાય, તમે ક્લેશનું નિમિત્ત બનાવશો. મને આગળ સમજતા જ નથી. આવો તો ધર્મ ભાઈઓ હશે, ક્યાંય હતો હશે, ક્યાંય. એકવાર સુભાગભાઈને એવો પત્ર એમને લખવો પડ્યો છે, રોજ કાગળો આવે એમને, એમાં તો પરિણતિ થઈ ગઈ. કૃપાળુ દિવસ સિવાય કે એના જેને કઈ જીવન, એના જીવન ક્યાં હતો, પેલું બીજું કઈ એને હતું નહીં. રોજ કાગળ લખે તે દિવસ એવા જ દિવસો ગયા છે કે રોજ બે ત્રણ કાગળ લખી નાખ્યા હોય, કેમ કે એનું જીવન ક્યાં લાગે. અહીંયા એવી સ્થિતિ હશે કે જવાબ લખવાની પણ એમને વિકલ્પ, પરાણે પરાણે કરવો પડે કે કરે નહીં. ત્યારે પછી એકવાર લખ્યું કે તમારા આટલા આટલા કાગળો મળ્યા છે પણ તમને હું પ્રત્યુત્તર લખી શક્યો નથી, તેના માટે હું માફી માંગુ છું. અને જે કારણથી હું પ્રત્યુત્તર નથી લખી શક્યો તે કારણ જ્યારે તમારા સમજવામાં આવશે ત્યારે તમે મને જરૂર માફ કરશો એવી મને ખાતરી છે. કંઈ કહેવાનું બાકી રાખ્યું એના ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પોતે પોતાની જ્ઞાન દશામાં સ્વરૂપને સંભાળતા સંભાળતા સહજ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારે રહેતા હતા. સર્વથા નિવૃત્ત નહોતા રહેતા, સર્વથા પ્રવૃત્ત પણ નહોતા રહેતા. પણ એ પ્રવૃત્તિ નિવૃત્તિનો ક્રાઇટેરિયા શું? મારા સ્વરૂપને હું સંભાળું છું, એમાંથી હું આગો પાછો ન થાઉં, એ મારી મુખ્ય ફરજ છે. એ ફરજ બજાવતા બજાવતા જે થાય તે કરું છું, ન થાય તે નથી કરતો. કોઈને દુઃખ થાય મારા કારણથી, કોઈને દુઃખ થાય તો હું માફી માંગી લઉં છું. આથી વધારે શું કરું? જે
પ્રવૃત્તિ થતી હતી
ચૂપ
થઈ જાય, પછી જેની પડે હું ચૂંટણી છે. મૂળ ગાથા છે, દિઠી સંયમ પે નાણમ અકાર્યમ તહ અવેદયમ ચેવ જાણદી જ જાણદીય બંધ મુખમ કમુદયમ નિજરમ ચેવ. જેમ નેત્ર તેમ જ જ્ઞાન, જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદક અરે. જાણે જ કર્મો દઈ નિર્જરા બંધ તેમ જ મોક્ષ. ચાર પદ લીધા છે બીજા ચરણમાં. જેમ આંખ છે એમ જ જ્ઞાન છે, તે કારક પણ નથી અને વેદક પણ નથી. નથી કારક, નથી વેદક. કારક એટલે કઈ કરે, જાણવા ઉપરાંત કઈ કરે, જ્ઞાનનું કાર્યક્ષેત્ર નથી. અને જાણીને બીજાને વેદે ભોગવે એવું પણ અશક્ય છે. કરતા પણ અને ભોગતા પણ બંનેનો નિષેધ છે. એવું જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે, અથવા શુદ્ધ જ્ઞાનનું એવું સ્વરૂપ છે. અજ્ઞાનમાં એને એમ થાય છે કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આને ભોગવી લઉં ને આને ભોગવી લઉં. એ બધું અજ્ઞાનમાં થાય છે. જ્યાં પોતાને પોતાનું શુદ્ધ જ્ઞાન પણ અનુભવ થાય છે, ત્યાં કોઈનું કાંઈ કરવું તે મારા માટે અશક્ય છે. અને કોઈને વેદવું કે ભોગવવું કે અનુભવ કરવો એ પણ મારા માટે અશક્ય છે, એમ સમજાય છે અને એમ અનુભવાય છે. શું તો કે કઈ કઈ બાબતમાં? તો કે કર્મોદયની બાબતમાં. જાણે જ કર્મોદય, કર્મના ઉદયને જાણે પણ ભોગવે નહીં. કર્મના ઉદયને જાણે પણ એ ઉદયમાં કઈ કરે નહીં. જ્ઞાન જ્ઞાન કઈ કરી શકે નહીં, ભોગવી શકે નહીં કર્મોદય. એમાં બધા એક પ્રકારના કર્મોદય આવી ગયા. કોઈ કર્મનો ઉદય એમાં બાકી રહેતો નથી. કર્મોદયને પણ જાણે, નિર્જરાને પણ જાણે, કર્મની નિર્જરાને પણ જાણે. ત્યાં ઉદય આવ્યા એ ખર્યા, જેટલા ઉદય આવ્યા એટલા ખર્યા, અને હું સ્વરૂપમાં રહ્યો તો વિશેષ પણ ખર્યા. એ નિર્જરાને જાણે, પણ નિર્જરા કરે નહીં. કર્મની નિર્જરા કરે નહીં. પછી
આપોઆપની વ્યવસ્થા
બંધ તેમજ મોક્ષ. જેટલા બંધાણા કલ્પરાજ છે એને પણ જાણે નહીં, કરે નહીં. એને પણ જાણે કરે નહીં, માત્ર જાણે જ કરી ન શકે, કરે નહીં. કેમ કે પરમાણુ પર મારો અધિકાર નથી. અને રાતને આપણે વિશે ચાલ્યો, એ પણ પરમાણુ ઉપર આ જીવનો કે કોઈ જીવનો અધિકાર નથી. બીજા પરમાણુનો પણ અધિકાર નથી. જેટલા જેટલા કર્મ ની સ્થિતિ પાકી એ ઉદય આવીને ખરે, એનું નામ સ્વવિપાક નિર્જરા. જ્ઞાની પુરુષ ને સ્વવિપાક નિર્જરા ઉપરાંત અમુક અવિપાક નિર્જરા પણ થયા કરે છે. એટલે શું કે જે કર્મોની સ્થિતિ મોટી પાકી, એવા કર્મોની સ્થિતિ ટૂંકાઈ જઈને એ ખરી જાય. એને ઉદયાભાવી ક્ષય કહે છે. ઉદયનો અભાવ થઈને ક્ષય થવું, ઉદયાભાવી ક્ષય કહે છે શાસ્ત્રમાં. ઉદયમાં આવે તો ખરે, એ તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય બધાને એમ જ છે. પણ જ્ઞાની સ્વરૂપમાં સ્થિર જેટલા રહે છે, સ્વરૂપ પરિણતિ જેટલી છે, એટલો એને અમુક કર્મોનો ઉદયાભાવી ક્ષય પણ થયા કરે છે. એટલી વિશેષ નિર્જરા પણ છે. એને પણ એ જાણે છે હું કરતો નથી એમ કહે છે. જે પરમાણુ સ્વવિપાક પણ આવીને નિર્જર્યા, કે જે પરમાણુ અવિપાક પણ આવીને નિર્જર્યા, હું તો જાણનાર છું. કેમ કે મારા સ્વરૂપમાં એથી લાભ નુકસાન નથી. ખેર્યા તો એનામાં ને ન ખેર્યા તો એનામાં. હવે એ પૃથ્વી પિંડવત છે. પૃથ્વી પિંડવત એટલે પૃથ્વી ઉપર માટીના ઢેફા પીડ્યા હોય એમાં બીજા કોઈને લેવા દેવા હું? આ ડુંગરામાં પથરા આમે પડ્યા છે, મતવાર ક્યાંય લેવા દેવા ખરા? આમે ડુંગરા દેખાય છે, એમાં ઘણા પથરા પડ્યા છે, શું લેવા દેવા આપણે? કાંઈ ભાર લાગે એનો? એમ આ ક્ષેત્રમાં જેટલા ક્ષેત્રમાં આત્મા છે, એટલા ક્ષેત્રના આકાશના પ્રદેશમાં બીજા પરમાણુ કર્મના પણ છે. તો ભલંદિયા, મને એનો ભાર નથી હવે, કેમ કે એના ક્ષેત્રમાં છે, મારા આત્માના ક્ષેત્રમાં નથી. એનું ઉપાદાન એના ક્ષેત્રનું એના કામ કરે છે, મારું ઉપાદાન મારા ક્ષેત્રમાં મારું કામ કરે છે. નિમિત્ત, આકાશના નિમિત્ત અપેક્ષા એ ક્ષેત્ર છે, પોત પોતાના ઉપાદાનની અપેક્ષા એ ભિન્ન ભિન્ન ક્ષેત્ર છે. એકના ક્ષેત્રમાં બીજાના ક્ષેત્રનો અભાવ છે, એટલે એની ચિંતા નથી. જાણે જેમ હોય એમ જાણે, કર્મો દઈને જાણે, બંધને પણ જાણે, બંધાયેલાને પણ જાણે, અને નવો બંધર થાય એને પણ જાણે, પણ કરે નહીં, નામ થાય. અને મોક્ષને જે કર્માણુ મુક્ત થયા, છૂટા પડ્યા, દ્રવ્ય એટલો મોક્ષ થયો, દ્રવ્ય કર્મથી એટલો મોક્ષ થયો, એને પણ જાણે, એને પણ કરતા નથી, એને પણ જાણે. પ્રત્યક્ષ ન જણાય, પણ શુદ્ધ જ્ઞાનમાં બરાબર ખ્યાલ આવે. પ્રત્યક્ષ તો કેવું જ્ઞાનમાં છે, બહુ સૂક્ષ્મ પરમાણુ છે કર્મના, કર્મના પરમાણુ સર્મસ્ત ને પ્રત્યક્ષ જ્ઞાન ગોચર નથી થતા, પણ નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં એની સમજ બરાબર આવે છે, ખ્યાલ આવે છે. આંધળો ગોળ ખાય અને દેખતો ગોળ ખાય, હે, બે ને અનુભવ જુદો જુદો થાય. ગોળ પણ બંને સરખું લાગે. આંધળાને પૂછો કે ગોળ કેવો છે, એ મને ખબર નથી, મને રંગની ખબર નથી, એના આકારની ખબર નથી. જેટલો સ્વાદમાં આવે છે એટલા સ્વાદની ચોક્કસ ખબર છે, એમ ખબર પડે છે. ખબર ન પડે એવું નથી, ન પડે તો લખે ક્યાં છે આચાર્ય? પોતે છદ્મસ્થ છે, ખબર પડે, જાણે, કરે નહીં અને ભોગવે પણ નહીં, લે પણ નહીં, કેમ કે પરદ્રવ છે. પરદ્રવનું કરવું ભોગવવું એ આત્માના અધિકાર બહારની વાત છે. એટલે ગાથામાં, આ ગાથામાં અકર્તૃત્વ અને અભોક્તૃત્વ ભાવને વિશેષપણે દ્રઢ કર્યો છે, નેત્રનો દ્રષ્ટાંત આપીને તેને સારી રીતે દ્રઢ કરેલો છે. ગાથાનો સબ્જેક્ટ આટલો છે, વિષય આટલો છે, એના ઉપર ભગવાન જયસેનાચાર્યદેવે બહુ સુંદર ટીકા લખી છે. અધ્યાત્મનો વિષયમાં બહુ ચર્ચા હતા, આ ગાથા કાઢી, બહુ સરસ ગાથા છે, વાંચી મેં, બહુ સારું ચર્ચાઓ ચાલી. ગુરુદેવાના પર પ્રવચન કરે તો બહુ નીકળે, વાત તો સાચી છે. હાલો આપણે ગુરુદેવને વિનંતી કરીએ, રાજકોટમાં ગુરુદેવ પધારે હતા, હું પણ કંઈક વ્યાખ્યાન સાંભળવા આવેલો હતો, એમને ત્યાં ઉતરું, મારે ઉતારો એમને ત્યારે ચર્ચા ચાલી. અમારે ધ્યાન સરસ દીધું છે, ચોક્કસ કથા બહુ સારી છે, ગુરુદેવને વિનંતી કરીએ તો બધાને ખૂબ લાભ મળશે. એટલે હું બપોરના 1 વાગ્યાના ટાઈમે ગુરુદેવ પાસે ગયા. એક વાગે બીજા કોઈ કોઈ ખાસ ખાસ માણસો આવતા, હું બધા ના આવે પણ ખાસ ખાસ માણસો આવતા, એમ 5-7 જણા થઈ જતા અમે ત્યાં. એક વાગે ગુરુદેવ પાસે બેસીએ, કાંઈ ને કાંઈ વાત ચાલે, આ વાત પ્રસ્તાવ તરીકે મૂકી. એક વાત
સાહેબ આ ગાથા સાંભળવી છે તો બહુ સારું. આપણે તમે એક વાગે આવો છો ને તો થોડું થોડું સમજાવી દઈશ. એમ પણ કીધું ગાથા બહુ સારી છે, ગજુ પોતાની મેળે વ્યાખ્યાન કરો તો પણ એમને એમને ત્યાં સમજાવવાનો કલા રાખ્યો. બધા હાથ પડવાની હોય ના પડવાનો તો સવાલ રહેતો નથી, જેટલો લાભ મળ્યો એટલો તો લઈ લ્યો. હા, બપોરે બપોરે એ ગાથા પર ગુરુદેવ શરૂઆતમાં સમજાયું. એમ પણ કીધું કે મારું પણ ધ્યાન ગયું છે આ ગાથાની ટીકા ઉપર, વૈષ્ણવાચાર્યના સમયસારની ટીકામાં આમ સાદી ટીકા છે, વ્યવહાર પ્રધાન ટીકા છે, પણ આ ગાથાની ટીકા બહુ સારી લખેલી છે, મારા ધ્યાન બાર નથી ગયા. એમ પણ કીધું સમજાવી, ચાર પાંચ દિવસ સમજાવી ગાથા, બધાને બહુ મજા આવી. પછી જે લોકો સાંભળવામાં હતા એ બધાનો એક સુર નીકળ્યો, સાહેબ ગાથા તો બહુ સરસ આપણે સમજાવીને બહુ સરસ ગાથા છે, આપણા ઉપર પ્રવચન કરો તો બધાને લાભ મળે, એ તો કેટલું મોટું એમ કે સમાજ સાંભળવા આવે. પછી ગુરુદેવે એના ઉપર પ્રવચન કર્યા, એ પહેલા વહેલા રાજકોટમાં કર્યા. શું કહેતા, નવા લાલુભાઈની માગણીથી પ્રવચન ચાલે છે, પ્રવચન બહુ સારા ચાલ્યા. વ્યાખ્યાનમાં પણ બોલતા લાલુભાઈ નામ લેતા હતા. અને પછી સોનગઢ આવ્યા ત્યારે બધાએ માગણી કરી કે રાજકોટમાં ગાથા બહુ સારી ચાલી, પણ બધા સોનગઢવાળા કંઈ રાજકોટ આવી શકે નહીં. ઘણા ખરા આવતા પણ બહુ વૃદ્ધ માણસો, કોઈ બીમાર હોય, કોઈ કોઈ કારણસર ના આવી શકતા, સોનગઢવાળા વંચિત રહી ગયા છે. એમ કે નિવૃત્તિ લઈને આવ્યા હોય ને વંચિત રહી, એવું તો ન થવું જોઈએ. ગુરુદેવ ન તો ઘૂંટવાનો વિશેષ હતો પ્રકાર, બીજી વાર પ્રવચન કર્યા. એમ રાજકોટ અને સોનગઢ બંનેમાં થયેલા પ્રવચનો બ્રહ્મચારી હરિભાઈએ સંકલિત કર્યા છે, અને એ સંકલન કરતા તે અરસામાં પ્રભુભાઈ ગયા, અચિંતા ગુજરી ગયા, એમનો દયાન થઈ ગયો હાથફેર થઈને. એટલે એમના કુટુંબ તરફથી ત્યાં પ્રવચનો બહુ સારા ચાલેલા છે, એમણે વિનંતી કરી હરિભાઈ સંકલન અમારા તરફથી બહાર પાડો. એમનો ફોટો એમની પાસે, એ નિમિત્તે એમને દાન પણ આપ્યું હશે, શ્રીમંત માણસ હતા. ભેદ પુસ્તક આપ્યું છે, પ્રકાશક રાજકોટના શેઠ શ્રી મોહનલાલ કાનજીભાઈ ગિયા તરફથી સ્વર્ગસ્થ શ્રી પ્રભુલાલભાઈની સ્મૃતિમાં આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવા માટે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. વેચાણ કિંમત નથી રાખી, બધાને ભેટ મોકલેલી છે. તમારા ક્યાં મારી હાજરીમાં બધી વાત થયેલી, કેમ કે એમના જે મિસિસ શાંતાબેન ગયા છે તમારા ખરા ઘણા પરિચયમાં, એ બધી વાતો બધી કરે ને કે આ રીતે બન્યું છે, નામ કરીએ છીએ, નામ કરીએ. 320 કાથા સમયસર જેવી રીતે નેત્ર કરતા નેત્ર કરતા દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને કરતું નથી, સંધુકણ કરનાર પુરુષની માફક કરતું નથી, તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેદ તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી ને વેદતો નથી. આટલો ગાથા છે. ટીકામાં વિશેષતા શું છે, આચાર્ય દેવે આગમ અને અધ્યાત્મને સંધિપૂર્વક પ્રયોજનભૂત વાત ઘણી કરી છે. એ વખત આગમની મુખ્યતા હોય, અધ્યાત્મનો વિષય ધ્યાન ન ચાલ્યો હોય, કોઈ વખત અધ્યાત્મની મુખ્યતા હોય, આગમનો વિષય ત્યાં ન ચાલ્યો હોય, આ ગાથામાં આ વિશેષતા છે. આગમ અધ્યાત્મની સંધિપૂર્વક ટીકા ચાલી છે, ટીકા થઈ છે, અને અધ્યાત્મની ટોપ લેવલની વાત જે છે એ એમણે ચર્ચી છે. વિશેષતા એ છે ગાથા ફરી છે, અર્થ છે ગાથાનો કે જેવી રીતે નેત્ર છે એ દ્રશ્યમાન પદાર્થને દેખે, અને દેખવામાં અગ્નિ આવી એમ શું કે છે, આંખથી અગ્નિ જોઈ, અગ્નિનું દ્રષ્ટાંત લીધું. એ અગ્નિ કેવી જોઈ એમણે, કે કોઈ માણસ અગ્નિને પેટાવે છે એવી અગ્નિ જોઈ. આંખથી શું દેખાણો, સંધુકણ કરનાર પુરુષની માફક. સંધુકણ કરનાર એટલે શું, કે અગ્નિનો અલ્પ અંશ બાકી રહ્યો હતો એને પ્રજ્વલિત કરતો હતો. સંધુકણ શબ્દ પહેલા વપરાતો હતો, અત્યારે કહ્યું આખા ગેસ આવી ગયા, પ્રાઇમસ આવી ગયા પછી વાત પૂરી થઈ ગઈ. પણ પહેલા લોકો લાકડા છાણા બાળતા હતા, સવારે રસોઈ કરી અને લાકડા છાણા જે કાંઈ સળગતા હોય એના ઉપર રાખ, એમાં એની નાની રાખ જે ચૂરામાં નીકળી હોય ને એના ઉપર નાખી અને અગ્નિને ઢાંકી દઈએ. જો ખુલ્લો રાખે ને તો ઉલવાઈ જાય, બહારની હવાથી ઓક્સિજન લાગે ને, અને ઢાંકેલો અગ્નિ એમને, ભારેલો અગ્નિ એમને, એમને મંદર હચવાઈ રહીએ. અને સાંજે રસોઈ કરવી હોય ત્યારે રાખને દૂર કરીને થોડુંક સંધુકણ નાખે પછી જરાક સરખું. આભો હોય એના પર મૂકી દે, વધારે હળગી જાય, જેવું વધારે હળગે એટલે પછી બીજું લાકડા છાણું એમાં મૂકી દે એટલે બધું હળગવા માંડે. પછી સાંજે જે કણથી અગ્નિને વધારે પ્રગટાવવા માટે જે કણ દ્વારા સાંધવામાં આવે તેને સંધુ કણ કહે. હવે આશે એમાં કેટલો એમ કરવા પાછળ, એક દિવસ સુધી બચે. જો પહેલાનું જીવન કેટલું કરકસર વાળું હતું, સાંજે ફરીને દિવાસળી બાકસ માંથી વાપરવી ન પડે. અત્યારે કોઈને હિસાબ છે કઈ, હા, કરકસર કરવાનો ઘરમાં કઈ વિચાર આવે છે કોઈ બૈરાને, હા? એક દિવાસળી પણ વધારે નહીં વાપરવાની, પણ રોજ એવી રીતે વાપરે તો 30 દિવસની 30 દિવાસળી, 2 મહિનાની 60 દિવાસળી, એક બાકસ બાકસ આપણું બચે. 6 મહિને અડધું બાકસ નું બચ્ચું એક ડઝન માંથી બચે. પછી બાકસે 1 પૈસાના 2 મળતા હતા પાછા, 1 પૈસાના 2 બાકસ મળતા હતા તે બી, પણ આર્થિક કરકસરથી એની દિવાસળી ન સળગાવી, એમ કરકસરથી બૈરાઓ ઘર ચલાવતા હતા. એટલે બધું હસવું આવે એવી વાત છે ને, વાર્તા જેવું લાગે. કેવું લાગે,
વાર્તા
એટલું વાર્તા સાંભળતા હોય ને, કોઈ જૂના જમાના ને એવું લાગે. પ્રેક્ટિકલ વાત તો નજરે જોયું છે અમારા ઘરમાં, એટલે અમે ચૂલા હતા, રાંધતા હતા મારા બા ને મારા બાબુને બધા. રસોઈ થઈ જાય એટલે ભાથો કાઢી નાખે, ચૂલામાંથી અગ્નિ બહાર કાઢી નાખે, બાર આગળ થોડી જગ્યા હોય અને ભાથો કે એમાં અગ્નિ નાખીને ઉપર રાખ નાખી દે, અને પછી હાંધી એના ઉપર ફેર બધો રસોઈ બને, મને ચાલુ કરે. આંખે શું જોયું, કે એ સંધુકણથી કોઈ અગ્નિને પેટાવે છે એવી એવું દ્રશ્ય જોયું, એમાં આંખે હું કહ્યું, અને આંખ શું કરી શકે એ જો. એ પેલા પુરુષને જેમ સંધુકણ નાખી શકે અગ્નિને, આંખને એમ ખબર પડી કે અગ્નિ થોડોક છે અને આ અગ્નિ વધારીએ તો રસોઈ થાય સરખી, આના ઉપર તો કઈ રસોઈ થવાની નથી. અવાર નાગની ઉપર એ હરખો હળગે લાકડા છાડા તો એના ઉપર રસોઈ થાય ને. તો આંખે જોયું પણ આંખ કઈ કરી ન શકે. સંધુકણ કરનાર કોઈ માણસ કરે એ આંખ ન કરી શકે, એવું આંખનું મર્યાદિત કાર્યક્ષેત્ર છે, એવું જ્ઞાનનું મર્યાદિત કાર્યક્ષેત્ર છે એમ કહેવું છે. એ તો જ્ઞાન ચક્ષુ છે, જોવે કરી ન શકે. કઈ બહુ સમાધાનનો પ્રેક્ટિકલ સાઈડનો વિષય એટલો સરસ છે હરીફભાઈ, કે તમે પ્રતિકૂળતાને જોઈ ખબર પડી કે આ પ્રતિકૂળતા આવી. માણસને તમે આવતો જોઈ એટલે તમને ખબર પડી ગઈ કોણ આવે છે, બરાબર છે, શું કરશે, શું બોલશે એ ખબર પડી ગઈ, બરાબર, શું કરવા આવ્યો છે ખબર પડી ગઈ. તમારું જ્ઞાનથી વધારે શું કરી શકે, એને આવતો રોકી શકે, એને બોલતો રોકી શકે, એને વાત કરતો રોકી શકે, એને વર્તન કરતો રોકી શકે, શું કરી શકે? તમારું જ્ઞાન શું કરી શકે? જો તમે તમારા જ્ઞાન ને એ વખતે વળગો, હું તો જ્ઞાન છું, હું શું કરી શકું? આવ્યો એ જોયું, જે કરશે એ જોશું, જે થશે એ જોશું, હું શું કરી શકું? હું જ્ઞાન છું, હું જ્ઞાન માત્ર છું, એમ જો સાવધાન થાવ, ઉપાધિ નહીં થાય. નહીતર એ આવ્યો એને ઉપાધિ, એને જોતા હવે ચાલુ થશે, આ ક્યાં આવ્યો, ન આવ્યો હતો સારું. ક્યારે કે જ્ઞાન ને સાવધાન થઈને, અંતર સાવધાન થઈને જ્ઞાન ને ન પકડો ત્યારે. જો તત્કાલ તમે સાવધાન થઈ જાઓ કે હું તો જ્ઞાન માત્ર છું, હું શું કરી શકું, કોઈ તમને ઉપાધિ તમારા પરિણામમાં ઉત્પન્ન ન થાય. પ્રયોગ કરતા નથી એટલે પ્રયોગ વગર પરિણામ નહીં. સમજણ માં આવે એ તો પરલક્ષી જ્ઞાન માં એવું શું નથી કઈ વળે નહીં, એવું અનંત વાર સમજ્યા આપણે, સમય સાહેબજી અનંત વાર વાંચ્યું સમજ્યા, એમ ન ચાલે. સમજણ સ્વલક્ષી ત્યારે કહેવાય, એનું અમલીકરણ કરવા માંડીએ ત્યારે, એનો સદુપયોગ કરીએ ત્યારે. જો એનો પ્રયોગ ન કરીએ તો એ સમજણ નથી, ખાલી વિકલ્પ છે. સમજણ સમજણનો વિકલ્પ છે, સમજણ જ નથી. ખરી સમજણને સાચી સમજણ, સમજેલી વાતને પ્રયોગાન્વિત કર્યા વિના થઈ શકે નહીં. તરસ લાગી હોય અને પાણી નો મેળ ખાય તો પીધા વગર રહી શકે? તરસ લાગી હોય પાણી તો એને પાણી મળી જાય, પછી પીધા વગર રહી શકે ખરો? એવી વાત છે. નિજ હિતની જે વાત છે, આત્મકલ્યાણની જે વાત છે, તે પ્રકારની છે. કે આત્મકલ્યાણ થાય એવી વાત સમજવા મળે અને પોતે એને પ્રયોગમાં ન મૂકે, એમ બની શકે જ નહીં. બીજી ભાષામાં કહીએ તો સાચી સમજણ તે પ્રયોગનું પ્રેરક બળ છે. પ્રયોગમાં વાત આવી ક્યારે? સાચી સમજણ થઈ ત્યારે. એટલે એ પ્રેરક પણ એની અંદર સાચી સમજણમાં હોય છે. સાચી સમજણ થાય એટલે સમજણ અનુસાર પ્રયોગનો ઇનિશિયેટિવ ઉભી થયા, ઇનિશિયેટિવ ભાવ ઉભો થયા વિના રહે જ નહીં. કેમ કે જરૂરતમાં ઉભો છે, પોતે પોતે જરૂરતમાં ઉભો છે એટલે એમ જ થાય, બીજી રીતે થાય જ નહીં. ન થાય તો સમજવું, જેમ એમને કીધું કે સમજાય તો છે પણ પરિણામમાં આવતું નથી, કે તો જરૂરત વગર સમજાય છો. જરૂરત લાગીને નથી સમજ્યા પણ જરૂરત વગર સમજ્યા છો. એટલે તમને પાણી મળ્યું પણ તમે પગ ધોઈ નાખ્યા, ધોળી નાખ્યો, પગ ધોઈ નાખ્યા એટલે પગે ધોળી નાખ્યું તમે, એમ જ થાય છે. એમ સાચી સમજણનો વિષય સામે આવ્યો પણ એ ઉપરથી ધોળી નાખ્યું, નહીતર તમે પકડો તમારા માટે અને એનો પ્રયોગ કર્યા વિના રહી શકો નહીં. આ બહુ સ્વાભાવિક છે, બિલકુલ અસ્વાભાવિક નથી, એકદમ સ્વાભાવિક છે.
જેમ જેમ સમજણ આવતી જાય એમ એમ પ્રતિકૂળ સંજોગોને આવતા
રહેવાનું. એમ અમલીકરણ અને પ્રયોગ કરવાનું સાધન છે. તો આમ તો આમ તો એટલો રૂમમાં બેઠા બેઠો પરવાર ફેરવે એનો અર્થ શું? ખબર ક્યારે પડે? વેળા ઊભી થાય ત્યારે કે પરવાર ફેરવ તો આવડે છે નથી આવડતું. પરલક્ષી સમજણ કરે છે, શું કરે છે? તરવાર તો એ ફેરવે છે, પણ કોઈ મારવા આવે ત્યારે હરખાય નો માર ખાઈ લે છે. એવું તેને તરવાર પડી લે છે, અને સાચી સમજણ વાળો તરવાર ફેરવીને ઓલાને કાઢે છે. આટલો ફેર છે. દાવ તો બે શીખ્યા છે તરવારના, પણ માર ખાઈ લે તો દાવ શીખેલો કામ ન હોય. ખોટું સમજણ તો હતી, ખાતી વખતે ક્યાં ગઈ હતી સમજણ? અભિરાય ઉપર ચડાવી હતી, ક્યાં મૂકી દીધી? કે જો ખરે વખતે હાજર ન થાય તેનું નામ જ્ઞાન નહીં. જ્ઞાન તેનું નામ કે જે ખરે વખતે હાજર થાય. એમ છે, કચાસ શું કેવું? ભાવના જ નથી એમ કેવું.
હે,
મોટા ભાગના ક્યાં માર ખાય છે ખાવા પીવામાં? બીજું બધું માનો કદાચ હોય ન હોય, ઓછું હોય પરિણામ હોય કે ન હોય, પણ ખાવા પીવામાં તો મોટા ફળના માર ખાય છે. એક તો રોજનું થાય, રોજ બે ત્રણ વખત ખાવા તો સ્વાભાવિક પણ બધાને પેટ માગે. પછી પ્રી કોન્સેપ્ટ હોય, પૂર્વગ્રહ, આ ચીજ સારી છે, અને ઉદયમાં એ આવે પછી કાં તો નોતરે અને કાં આવે વગર નોતરે. નોતરે એટલે હું કે ઘરમાં હાલતો હોય, આજે આ બનાવજો, હો આજે ભજીયાની કઢી બનાવજો, એમ કે ભજીયા ક્યાં પકોડાની ભાવતી હોય, જે ચીજ ભાવતી હોય કે ને માણસ, આજે આ બનાવજો. હે, પછી જમવા બે ત્યારે પરિણામ કુદી પડે.
પછી ગુરુજી એ લખ્યું છે કે ભૂખ લાગી હોય અને ખાદ્ય સામગ્રી સારી હોય, પોતે વેકળો હોય, એને કેટલું પેટ ભરાઈ જાય છે ભૂખથી, એની પછી વસેન્દ્રિય ખ્યાલ આવી જાય. ત્યારે કે એને વધારે પૂરતું ભરાઈ
તો વાત તો અક્ષરજી વાત દાખલા ઉપરથી ચાલે છે. કોઈ અમુક સૌને પૂછવું છે કે તમે કેવી રીતે પ્રયોગ કરો છો જમતી વખતે, તો કે કાંઈ નહીં, પેટના ખાડામાં નાખી દઈએ છીએ એટલે. કુદરતી આરે જમવા બેઠા છે તેમ નથી, આ પ્રયોગ કરશે લાગને જો શેરો બનાવેલો બહુ સારો, તો કે આટલો આટલો ચાર વાર લીધો, અને એવો રસ્તે ઝાપડતા હતા ખાવા પીવામાં બધો રસ લે છે આગળ વધે કેવી રીતે. જે પર પદાર્થ પ્રત્યેનો જે રસ છે જીવનો, જીવને પોતાને સ્વરૂપના ગુણો પ્રગટ કરવામાં આવરણ લાવે છે. કોણ આવરણ લાવે છે? સ્વરૂપ કેવી રીતે આવૃત થાય છે? પોતે જે પરદ્રવ્યનો રસ લે છે કરતા પણ અને ભોગતા પણ, સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ એને આવરણ લઈ આવે છે, એના ગુણને પ્રગટ નથી થવા દેતા. ગણિત કહો કે સાયન્સ કહો, એ ચોખ્ખું છે કે આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે પરમ પવિત્ર પદાર્થ કરે છે. કોઈ એડલ્ટરેશન ભેળ છે એમાં થઈ શકે એવું કોઈ ગુંજાશ કે અવકાશ નથી. શુદ્ધ તત્વ છે, પરમ શુદ્ધ તત્વ છે. ઉપરદેવતો એટલા સંદેહ આવે, શુદ્ધ 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 પરમોત્કૃષ્ટ શુદ્ધ, પરમ ઉત્કૃષ્ટ શુદ્ધ મારું સ્વરૂપ છે. એવા પરમ પવિત્ર સ્વરૂપને આવરણ મલિનતાનું આવે છે. શેનું આવે છે? બે વિરુદ્ધ છે ને. સૂર્ય છે એ પ્રકાશનો પૂર્ણ છે, પણ વાદળું વાદળું આવ્યું એટલે અહીંયા અંધાર. સૂર્યને વાદળું કાંઈ કરી ન શકે, સૂર્ય તો એટલો જ પ્રકાશમાન છે વાદળને પેલી પાસે, પણ અહીંયા અંધારું થાય વાદળું વાદળું આવે તો. કેમ કે વાદળું અંધકાર વાળું છે, કાળું લીબાન, સૂર્ય પ્રકાશનો પૂર્ણ છે. એમ આત્મા પવિત્રતાનો પિંડ છે અને જે આ પર રસના પરિણામ છે એ મલિન ભાવો છે. એ મલિનતાના વાદળ પવિત્રતાને બહાર આવતી રોકે છે. બાકી અંદર તો જે છે એ છે સ્વરૂપમાં તો, પણ એને પર્યાયમાં પ્રગટ થતા રોકે છે. સીધી વાત છે, વિરુદ્ધ છે એટલે રોકે છે. એટલા માટે ઉદાસ નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. 172 માં વચનામૃત છે, નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. અને પહેલે પગથી જ્યાં વેદના આવી ત્યાં ઉદાસીનતા ચાલુ થઈ, ક્રમથી યથાર્થ ક્રમથી. બધી સરની વાત છે. જ્ઞાન દ્રશ્ય એવા અગ્નિને કરતું નથી, કોની જેમ કરતું નથી, સંધુકણ કરનાર પુરુષની જેમ કાંઈ કરતું નથી, કરી શકતું પણ નથી. અને તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે ભેદાતું નથી. એ અગ્નિ લોખંડના કટકાને પિંડને જો અગ્નિમાં મૂકતો હોય તો એમાં અગ્નિ વ્યાપી જાય અને અગ્નિનો ગોળો ગરમ થઈ જાય. એમ અગ્નિને જ્ઞાન દેખે તો જ્ઞાન કાંઈ ગરમ થાય, લોઢાનો ગોળો ગરમ થાય, અગ્નિ વ્યાપી જાય. પણ જે દ્રશ્ય અગ્નિના દ્રશ્યને જ્ઞાન જોવે છે તે અગ્નિ જ્ઞાનમાં વ્યાપીને જ્ઞાનને ગરમ કરતું નથી. માટે અગ્નિને જ્ઞાન ભોગવતું નથી, અગ્નિને કરી શકતું નથી અને અગ્નિને ભોગવી શકતો નથી. એવું શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. એવું શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે એટલે એવું આત્માનું સ્વરૂપ છે. એમ અહીંયા આત્માને સમજાવ્યો છે અને આત્માના સાધકને પણ સમજાવ્યો છે. ઠીક આ તો બહુ સરસ કરે છે વિશિષ્ટ પ્રકારે. પછી તેનું વ્યાખ્યાન છે આના ઉપર. જેટલી જરૂરિયાત ઓછી એટલા વિકલ્પ ઓછા, જેટલી જરૂરિયાત વધારે એટલી ઉપાધિ વધારે. દાદા